तुलसी जी कवि तरीके आ दर्शन कर्या पछी थी पोतानी जातने बधी ज रीते पराजित समझीने पोतानी हार स्वीकारी लईने એટલું જ કહ્યું કે છાયા કવિ મતિ અનુહર, મારે કોનો આશરો લેવો, કોના છાંયડે જઈને ઉભા રહેવું કે જ્યાં મને પૂરેપૂરો સંતોષ મળે. એવું ક્યાંય ન દેખાયું, ક્યાંય ન જોયું. અને એના માટે તો કહ્યું કે શારદા આવત ધાઈ દોડતા આવે સરસ્વતી, પણ ત્યાં આગાડી સરસ્વતીજી પણ હારી જાય. શેષ હજાર મુખ વાળા કે જે ઘણું બધું કહી શકે ભગવાનના સાનિધ્યમાં, પણ એ પણ હારી જાય. શેષ એટલે શું છે? માથા ઉપર ભગવાન શિવને નાગ અને ભગવાન વિષ્ણુ હજાર ફેણ વાળો નાગ, અને માથા ઉપર એટલે બીજો કશું નહીં, એ મન. અને એ ઈચ્છાઓ કરનાર એ મન છે, અને એટલે એને એને સર્પ કહ્યો. કામાદિ સર્પ વ્રજ ભંજકાભ્યામ. એ ચિર સદગુરુ સંત પ્રતાપ હોય ને ત્યારે વૃત્તિઓ ઠરે, નહીતર વૃત્તિઓ શાંત સ્થિર થવી બહુ મુશ્કેલ. તો શેષ એટલે આપણું હજાર મોઢા વાળું મન, કે હંમેશા એને ભૂતકાળની અંદર ઝેર જ આવતું હોય, ઝેર જ આવતું હોય, પણ છતાંય એની સૈયા કરી અને એની ઉપર સુઈ રહેવાનું, આખું જીવન મન ઉપર આધારિત રાખવાનું. ભગવાન શિવ કલ્યાણકારી, છતાંય માથે ફેણ માડીને બેઠો જ હોય એ મન. તો આ મન જે છે એ પણ હારી જાય. કે છાયા કવિ મતિ અનુસરહી. એ મતિ, એ મન, એ બુદ્ધિ, જેને અંતઃકરણ ચતુષ્ટય કહેવામાં આવે છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એ અહંકાર ચતુષ્ટય અંતઃકરણ ક્યાંય પણ શાંતિ પામી શકતું નથી. અને આ જે દર્શન કર્યા છે ને, એના માટેનો કોઈ ઉપમાનો, કોઈ શબ્દનો, કોઈ ભાષાનો, કોઈ વાણીનો આધાર પણ મળતો નથી. અવ્યક્ત જેને કહેવાય, એવી સ્થિતિ, એવી અવસ્થા હોય ને કે તમે એને ક્યારે બોલી ના શકો, કહી નહીં શકો, પણ માત્ર અંદરથી તમે સમજી શકશો ખરા, અનુભવી શકશો ખરા, પણ એને વ્યક્ત કરવા માટેનું કોઈ પણ સાધન, ભાષા નહીં, વાણી નહીં, વક્તવ્ય નહીં, કશું જ કામ નહીં લાગે. અને એટલા માટે કવિ તરીકે તુલસીદાસજીએ ભગવાનના દર્શન કર્યા પછી એના ભક્ત તરીકે કહ્યું કે છાયા કવિ મતિ અનુસરહી. હું ક્યાં જઈને આશરો લઉં? ભગવાન ભક્તનો આ પ્રેમ છે, ભાઈ ભાઈ વચ્ચેનો આ પ્રેમ છે, એને વ્યક્ત કરવા માટે હું શાનો આશ્રય લઉં? જેમ કોઈ વિદ્વાન હોય ને ભણવું હોય તો કોઈ પણ ગ્રંથનો આશ્રય લે, કોઈ અનુભવનો આશ્રય લે, કોઈ ચિત્રનો આશ્રય લે, પણ મારી અક્કલ ને ક્યાં આગાડી મારે આશરો આપવો, ક્યાં ઠેરાવવી મારી બુદ્ધિને, મારા મનને? એ કઈ જગ્યા નથી. બુદ્ધિ કું ઠેરાઈ કે, પોતાની બુદ્ધિને સ્થિર કરીને. તો આમ ચિત્ત સ્થિર કરવાની કોઈ પણ જગ્યા નથી, કોઈ ઉપાય નથી. એટલે તુલસીજીએ માત્ર એટલું જ કહી દીધું, હું કવિ તરીકે કહું છું, ભક્ત તરીકે નહીં. ભક્ત તરીકે તો ભગવાનના એ ભક્ત સાથેના નાતાને, એ ભેટવાના આખા પ્રસંગને, એ દર્શનને હું સમજી શકું છું, એને હું પણ મારા હૃદયથી માણી શકું છું, પણ અંતઃકરણ ચતુષ્ટય હારી બેઠું છે. મન નથી કામ કરતું, બુદ્ધિ કામ નથી કરતી, અંતઃકરણ કામ નથી કરતું, મારો કવિત્વનો અહંકાર પણ સહેજે કામ લાગતો નથી. તો જ્યાં અંતઃકરણ ચતુષ્ટય હારીને બેઠું હોય, તો તુલસીજી માટે બીજો ઉપાય કરો, કયો? ભક્ત તરીકે બસ ભગવાનના દર્શન કરી શકું છું, પણ એનું વર્ણન નથી કરી શકતો.
કવિ અરત આખર બલું સાચા.
કવિના અર્થ ની અંદર લઈએ તો એની પાસે અક્ષરનું બળ ખરું. ભાષાની અંદર જે અક્ષરો છે, શબ્દો, વાક્યો અને ગ્રંથો તો બહાર રાખો, પણ આખર અક્ષરો જે છે એ કવિ તરીકે એના અક્ષરોને બહુ તો હું ગોઠવી જાણું. મારી અક્કલ એ અક્ષરોથી આગી પહોંચી શકતી નથી. આગળ
તાલ
આગળ છે જે વધી શકતો નથી. પણ એક વસ્તુ છે કે કોઈક ઢોલી હોય એ તાલ આપતો હોય અને તાલના આધારે ક્યાં તો આપણે સ્વર મિલાવીને ગાઈ શકીએ ને ક્યાં તો કોઈ નૃત્ય કલાવાળો હોય તો એની મુદ્રાઓને કે એના ઠેકાને મિલાવી મિલાવીને એ પોતાનું જે કઈ કલા છે એને વ્યક્ત કરી શકે. એ સ્વર વાળો પણ વ્યક્ત કરી શકે, નૃત્ય વાળો પણ પોતાની કલાને વ્યક્ત કરી શકે, અને જે કોઈ શબ્દ સુર છે એ સુર વાળો પણ એના એકબીજાના આધારે પોતાની આખી વિદ્યાને એનું દર્શન કરાવી શકે. પણ અહીંયા આગળી તો ભગવાનના સાનિધ્યમાં બીજો કોઈ લય મેળવી શકાય એવો છે જ નહીં ને. કોની સાથે તાલ મેળવે? માત્ર એક પ્રભુની સાથે. અને પ્રભુની સાથે જીવ મળી ગયો પછી તાલ ક્યાં રહ્યો, સ્વર ક્યાં રહ્યો, સુર ક્યાં રહ્યો, શબ્દ ક્યાં રહ્યો? આમ ભરતજીનો અને ભગવાનનો, બે ભાઈ તરીકેનો, ભક્ત અને ભગવાન તરીકેનો અગમ અસને, ગમ અને અગમ, અક્કલ કામ ના કરે એવો ભગવાનનો, બે ભાઈઓ વચ્ચેનો આ પ્રેમ દુનિયામાં અજોડ બેનમૂન શોધ્યો નહીં જડે કોઈ સંસ્કૃતિમાં, કોઈ સાહિત્યમાં, કોઈ સંસ્કાર ની અંદર. આવો પ્રેમ, ભ્રાતૃ પ્રેમ ને આટલો આટલો બધો આનંદ કે એકબીજાની સાથેના પ્રેમની અંદર બીજી કોઈ પણ પરિસ્થિતિ, બીજું કોઈ પણ કારણ આડે આવી શકે જ નહીં. અયોધ્યાના રાજની સત્તાને જે થવાનું હોય તે થાય, પણ બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ એ બે નમૂન બતાવી દીધો.
જહાં ના જાય મનુ બીજી હરિહર,
ક્યાં ગાડી પહોંચવું કહો? ભગવાન શિવ, હરિ અને હર અને વિધાતા, ત્રણેય કે જે આખી સૃષ્ટિનું સર્જન કરવાની, પાલન કરવાની અને વિસર્જન કરવાની જેનામાં જવાબદારી લીધેલી છે, જેણે સમગ્ર સૃષ્ટિની જવાબદારી ત્રણ જણે લીધી છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર, જે વિધાતા તરીકે પ્રારબ્ધ પણ ઘડે છે, સૃષ્ટિનું પણ ઘડતર કરે છે અને એનું વિસર્જન પણ કરે છે, પણ એ ત્રણેય અત્યારે ભગવાનના, ભરતજી અને ભગવાન વચ્ચેના આ નાતાને, આ સંબંધને, આ દર્શનને એમનું મન પણ કામ કરતું નથી. જહન જાય વિધિ મન વિધિ હરિહર કો, ત્યાં પહોંચી ન શકે. હવે મન ન પહોંચી શકે એનો અર્થ શું? કોઈ તીર્થમાં ગયા હઈએ, કોઈ મંદિરમાં ગયા હઈએ, પણ માણસ એવો જડ હોય કે મંદિર પ્રત્યે કે સાત્વિક શ્રદ્ધા, એ સાત્વિકતા પ્રત્યે એને સહેજે મનની અંદર સ્પર્શ જ ના થાય, એને એ કોરો ને કોરો બહાર આવે. જેમ ગંગા કિનારે ગયો હોય ભર ઉનારામાં, તપતો ને તરસ્યો ત્યાંથી બહાર આવે, કે ગંગાજી પ્રત્યે એને કોઈ ભાવ જ ના હોય, એમ વિધિ હરિહર મન જહન જાય ત્યાં પહોંચી જ ના શકે. કારણ એમને સૃષ્ટિના સર્જનમાં ને આખા વહીવટની અંદર એમને રસ છે, એમને ભગવાન અને ભક્તના આ સંબંધમાં, આ દર્શનની અંદર મન જ નથી ને. ઘરમાં એ કામ કરવા બેઠા એ પણ મન વગરનું સોંપ્યું હોય શું કરો? ભાઈઓને શાક સમારવાનું સોંપ્યું હોય મન વગરનું સમારવા બેસે? બહેનો તો સારી રીતે સમારે, ઉતાવળ કરીને પૂરું કરે, પણ સોંપો જોઈએ એમને, એ વેઠ જ ઉતારશે. અડધું એક કાચું રે, નાનું મોટું હોય નાનું હોય તે ઓગળી જાય. તો મન વગરનું વિધાતાને પણ, બ્રહ્મા વિષ્ણુ ને પણ આજ વાત કહી દીધી કે બ્રહ્માજી ને કદાચ આ વાત સોંપી હોય, આ ત્રણે ને સોંપ્યું હોય ને તો એ કાચું જ ઉતારે. અગમ સ્નેહ ભરત રઘુબર કો, આજે ભગવાન અને ભક્ત ની વચ્ચેનો, બે ભાઈઓ વચ્ચેનો જે ભ્રાતૃ પ્રેમ છે એવો અગમ્ય છે, એવો અલૌકિક છે, દિવ્ય છે, કે એના માટે કોઈ શબ્દ નથી કવિઓ પાસે. અને કવિ કુલ અગમ, હું એકલો નહીં, પાછળ જે કવિઓ આવવાના બધા કવિઓ માટે આ જે પ્રસંગ છે, આ જે દર્શન છે, એ સૌને માટે અકળ છે, અગમ્ય છે, અલૌકિક છે. આમ કહીને, બસ આમ કરીને તુલસીદાસજી બધા જ અત્યારે ઠા મૂકીને કહી દીધું કે હું આ વાતને કેવી રીતે વ્યક્ત કરી શકું.